પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 20/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પેજ 141-42 ઉપર પ્રવચન પ્રવચન નંબર 95.
મંગલમ ભગવાન સર્વમંગલ આથી પ્રવચન સારી શાસ્ત્ર છે એની ગાથા 114 નંબરની છે. એમાં અનાદિકાળથી આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય ઘન આત્માને ભૂલી જાણવું જોઈએ પોતાનો આત્મા પ્રથમ, એને બદલે પરિણામ અને પરિણામના વિષયને જાણવા રોકાણો છે, જેથી આત્મા જણાતો નથી એને ક્રમભંગ કર્યો છે. હવે શિષ્ય એની માફી માગે છે, પ્રભુ હું પ્રાયશ્ચિત કરું છું કે પેલા મારા આત્માને જાણવું જોઈએ અને પછી પર મારા આત્માને જાણવાનું ભૂલીને હું એ મારી મોટી ભૂલ થઈ છે. હવે એ જે ક્રમ ભંગ કર્યો છે મેં એનો દંડ મેં બહુ ભોગવો છે, ચાર ગતિનો દુઃખ મેં ભોગવું છે પ્રભુ. હવે મારાથી દુઃખ સહન થતું નથી, હવે દુઃખથી મુકાવાનો ઉપાય આપ મને બતાવો છો કે હવે તો અનુક્રમમાં આવી જા. ક્રમ ભંગ કર્યો અત્યાર સુધી તો તને માફ છે, ક્ષમા છે. વિનાયક દેવ છે ને, ક્ષમાનો સાગર છે, પરિણામને ક્ષમા આપે છે, પર્યાયને ક્ષમા આપે છે. જેમ પિતા પુત્રને ક્ષમા આપે, પુત્ર ગમે એટલી ભૂલ કરે તો પણ આખર એને ક્ષમા આપે, એમ આ ધર્મપિતા અંદર બિરાજમાન નાયક દેવ છે. એ પરિણામ જ્યારે દ્રવિની સન્મુખ જઈને પોતાની ભૂલ કબૂલ કરે છે, પરિણામ કે પ્રભુ ક્યાં પ્રભુ, આ નાયક પ્રભુ, પ્રભુ મારે પ્રથમ આપના દર્શન કરવા જોઈએ, એને બદલે ભૂલીને પર પદાર્થ ને પરલક્ષી રાગ અને ઉઘાડના દર્શન મેં કર્યા સાધના, એ મારી ભૂલ થઈ, તેથી હું ચાર ગતિમાં રેખડો. એ ક્રમભંગનો દંડ મેં ભોગવો, પણ હવે હું અનુક્રમમાં આવું છું. અનુક્રમ એટલે પ્રથમ આત્માને જાણવો અને પછી આત્મા આશ્રિત પરિણામને જાણવા, એનું નામ અનુક્રમ કહેવાય. પેલા છ દ્રવ્યને જાણવા, નવ તત્વને જાણવા, દેવગુરુ શાસ્ત્રને જાણવા, એ ક્રમભંગ છે. એ ક્રમભંગથી આત્મા દુઃખી થઈ ગયો છે. તો અનુક્રમમાં આવતા પ્રથમ શુદ્ધાત્માને જાણો અને શુદ્ધાત્માને જાણ્યા પછી શુદ્ધાત્મા આશ્રિત જેટલા સંવરિદ્રના પરિણામ થાય એને પણ જાણ અને થોડા પરાશ્રિત પરિણામ થાય શુભાશુભ ભાવના એને પણ જાણ. પણ ક્રમ તો આવો છે કે પહેલા સ્વને જાણવો અને પછી પરને જાણવું, આવો અનુક્રમ છે. એ જગતના પ્રાણીઓ ક્રમભંગ કરીને દુઃખી થાય છે. હવે જયારે એની લાયકાત પાકે છે જીવોની, ત્યારે આવા પ્રવચનસાર જેવા શાસ્ત્ર ગાથા 114 એના યોગમાં શ્રવણમાં આવતા એને પોતાની ભૂલ ખ્યાલ આવે છે કે મેં ક્રમભંગ કર્યો છે, હવે હું અનુક્રમમાં આવું છું અને પ્રથમ આત્માને જાણીશ અને પછી પરિણામને જાણીશ. પણ પરિણામને જાણ્યા પછી બહુ આગળ વધું તો દ્રવ્ય પર્યાયને જાણીશ, પણ બહાર તો જાણવા હું જાઈશ નહીં, એવી આ ગાથા છે. અપૂર્વ ગાથા છે, ધ્યાનની ગાથા છે. આત્મા શું ને એનું ધ્યાન કેમ કરવું અને ધ્યાતા કેમ થઈ જાય એની આ વાત છે. ફરીથી જુઓ પારો, સંતો કહે છે નારકપણું, તિરિયનપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પાંચ પર્યાયો કીધીને કહીને એ પર્યાયો સ્વરૂપ વસ્તુને જોવાની પર્યાયની આંખ બંધ કરી દે. પરિણામને તારામાં જે ચાર ગતિ ને સિદ્ધ ગતિ એ પાંચ પ્રકારની ગતિના જે પરિણામ અનુક્રમે થાય છે, એક સાથે પાંચ ગતિ ન હોય. મનુષ્ય ગતિ હોય ત્યારે દેવ ગતિ ન હોય, દેવ ગતિ હોય ત્યારે મનુષ્ય ગતિ ન હોય, અને જયારે સિદ્ધ ગતિ હોય ત્યારે ચાર માંથી કોઈ ગતિ ન હોય. એમ અનુક્રમે જે ગતિઓ એક પછી એક અન્ય 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 અનેરા ભાવો જે થાય છે એને જાણવાનું સર્વથા બંધ કરી દે. ગજબ વાત છે ભાઈ, અંદરમાં આવવાની વાત છે. બહાર તો રખડો અનંત કાળથી, પર પદાર્થ મારા ને પર પદાર્થ ને કરવું ને ભોગવવું, એનાથી છૂટીને આવ્યો તો છ દ્રવ્ય ને જાણું ને નવ તત્વ ના ભેદ ને જાણવું ને ચૌદ ગુણ સ્થાન માર્ગના સ્થાન ના ભેદો ને જાણવા રોકાણો, આઠ કર્મ 148 કર્મ ની પ્રકૃતિ ને જાણવા રોકાણો, ક્રમભંગ કર્યો છે. આ વાત પ્રવચન સારમાં છે, એમની સમયસારમાં પણ, સમયસારમાં પણ આ વાત છે કે પ્રથમ આત્માને જાણવો. 17મી 18મી ગાથામાં જેમ ધનનો અર્થી લોભી પ્રથમ રાજાને જાણે અને પછી એની પ્રતીતિ કરીને એનું અનુચરણ સેવા કરે તો રાજા ખુશ થાય, એમ આત્માર્થી જીવે, માનાર્થી નહીં, આત્માર્થી જીવે, માત્ર મોક્ષ અભિલાષ એવા આત્માર્થી જીવે. પ્રથમ આત્માને જાણો, અહીંયા એ વાત છે કે પ્રથમ શુદ્ધાત્માને જાણો. પ્રવચન સારમાં છે, એ વાત સમયસારમાં છે. કહે છે સિદ્ધને, સિદ્ધ પર્યાયને જોવાની પર્યાય આંખને બંધ કરી દે. શું કહ્યું? નમો અર્યંતાન નમો સિદ્ધાન, હું સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. ત્યારે તારો ઉપયોગ સિદ્ધ પરમાત્મા તરફ જાય છે. પેલો આત્માને જાણવાનો હોય ને પછી સિદ્ધને જાણવાનો હોય. શુદ્ધ આત્માને જાણવાનું છોડી અને એકલા સિદ્ધ પરમાત્માને જાણવા રોકાણો, એ છે કે ક્રમભંગ કર્યો છે. આ હા હા, કુટુંબને જોવાની વાત તો અહીંયા છે જ નહીં. એ પરિણામને પરને જાણવાનું બંધ કરી દે, પછી એ સિદ્ધને જાણનારી પર્યાય એને જાણવાનું બંધ કરી દે, અને તારી સિદ્ધ પર્યાય થવાની છે એને જાણવાનું બંધ કરી દે. ત્યારે ગુફામાં અંદર જાય તો ભગવાન આત્માના દર્શન. આ ગુફાની વાત તમે કહો છો, ગુફાની વાત કરો, માગણી કરે કઈક, ગુફાની વાત અમે સાંભળવા આવ્યા છે. વાંચી અમે ધક્કો ખાધો, ગુફામાં શું છે કે છે સાંભળ, તને આત્મદર્શન થવાની કળાની વિધિ અમે બતાવી છે કે પ્રથમમાં પ્રથમ તારે શુદ્ધાત્માને જાણવો જોઈએ. એને બદલે તે ઉલટો ધંધો કર્યો છે, ઉલટો સમજે ને, ઊંધા ધંધા, કે ભગવાન સિદ્ધ ભગવાનને તો જાણવા કે નહીં, કે ક્રમભંગ છે. પેલા નિજ સિદ્ધ પરમાત્માને જાણ અને પછી એ સિદ્ધ પરમાત્માને જાણ. આને જાણીને એને જાણતો વ્યવહાર કહેવાય, આને જાણ્યા વિના એને જાણતો વ્યવહારનો પક્ષ મિથ્યાત્વ આવશે. શું કહ્યું? સિદ્ધને સિદ્ધ પર્યાયને જોવાની પર્યાય આપણે બંધ કરી દે. આ સિદ્ધને જો ને, સિદ્ધ બે જગ્યાએ છે, એક અંતરમાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે, સિદ્ધ સમાન સદાપદ
નિરો
સૌવે શુદ્ધ સુધાણ સુધણયા. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો બધા આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે. પ્રથમ આને જો, પર્યાય આંખને બંધ કરી દે. પોતાને વર્તમાન તો સિદ્ધ પર્યાય નથી, પોતાની પર્યાયમાં અત્યારે સિદ્ધ પર્યાય પ્રગટ થઈ નથી. આ અનુક્રમ કરીને અંદરમાં કેમ જાવું એની આ કળા બતાવે છે. પેલા સિદ્ધ પરમાત્મા લેશે અને પછી આગળ વાત કરશે. જુઓ કે મારે પણ શ્રદ્ધામાં છે કે મારે સિદ્ધ પર્યાય થવાની છે, તો કહે છે સિદ્ધ પર્યાયને પણ જોવાની આંખ બંધ કરી દે. આ સિદ્ધને જોવાનું બંધ કરી દે, એ સિદ્ધને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાય એને જોવાનું બંધ કરી દે, અને શ્રદ્ધામાં આવ્યું કે હું સિદ્ધ થવાનો છું, હું મને કેવળ જ્ઞાન થવાનું છે, મને સિદ્ધ પર્યાય પ્રગટ થવાની કે આમ જરાક હું જ્ઞાન ને લંબાવું છું તો હવે સંસાર દેખાતો નથી, આમ જરાક જ્ઞાન ને લંબાવું છું તો સંસાર દેખાતો નથી. એક પંચાસ ટીકાય માં વાંસ નો દાખલો છે. વાંસ સમજે ને, બંબુ બાંબુ, તો એમાં એવો દ્રષ્ટાંત છે કે એ બંબુ જો પાંચ હાથ કા હૈ, પાંચ ફૂટ કા બંબુ હૈ, ઉસમે ચાર ફૂટ જો હૈ વો તો રંગ સે રંગાયેલા હૈ ઓર વો ટંકાયેલા હૈ વો તો પર્યાય વીતી ગઈ. સમજમાં આયા? ભૂતકાળ ગયા. અભી એક ફૂટ રહા, કિતના રહા? એક ફૂટ બંબુ રહા. ઓર એક ફૂટ મેં ભી 12 ઇંચ કા ફૂટ મેં 8 ઇંચ હૈ વો ભી રંગ વાળી હૈ મગર ઢંકાયેલી હૈ, મગર બાકી કી જો 4 ઇંચ હૈ વો ખુલી દિખતી હૈ. તો એ બંબુ કો દેખા તો એ રંગવાળા 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 આગે જ્ઞાન લંબાયા તો 8 ઇંચ તક રંગ દિખતા હૈ મગર 4 ઇંચ તો ખુલ્લા દિખતા. એસે જ્ઞાન કી પર્યાય અપના શુદ્ધ આત્મા કો દેખતે દેખતે અપના ભાવી પર્યાય કા જ્ઞાન હો જાતા હૈ. તો કહે કે તેરી ભાવી કી જો સ્થિત પર્યાય હૈ ઉસકો જાણને કા બંધ કરી દે, દ્રવ્ય કો દેખ લે. સ્થિત પર્યાય ને પણ જોવાની પર્યાય આંખ બંધ કરી દે. વંદી તું સભ્ય સિદ્ધે એમ સમયસાર માં છે ને, ખુલાસા એસા હૈ કે 5 ફૂટ કા બંબુ હૈ, સમજમાં આયા? તો 4 ફૂટ તો 4 ફૂટ જો ગયા વો તો 4 ગતિ મેં રખડ પટી ગઈ, વો તો પર્યાય વ્યય હો ગઈ. સમજમાં કભી કોઈ આત્મા કો 8 ભાવ બાકી હૈ, સમજો? તો એ 8 જો ઇંચ હૈ વો ઢંકાયેલા હૈ, 8 ભાવ કા ઉદય આયા નહીં હૈ. દ્રષ્ટાંત હૈ. ઓર 8 ભાવ તક તો અભી ઢંકાયેલા હૈ રંગ બેરંગ, દેવ મનુષ્ય દેવ મનુષ્ય પર્યાય, મગર મેં આગે જાકર દેખતા હું તો બંબુ ખુલ્લા હૈ. માં ભાવ હૈ? સ્વભાવ મેં તો ભાવ નહીં હૈ, મગર પર્યાય મેં ભાવ દિખતા નહીં હૈ. સ્વભાવ મેં તો ભાવ કા અભાવ હૈ, જ્ઞાયક ભાવ મેં તો ભાવ હે નહીં, મગર પર્યાય મેં ભાવ હૈ વો ભી જ્ઞાન મેં લંબાતા હું. તો અભી આગે જાતા હું, કોઈ કિસી કો 1 ભાવ, કોઈ કિસી કો 2 ભાવ, 4 ભાવ કો તો 4 ઇંચ લેના, 5 ભાવ વાળા 5 લેના, 8 ભાવ વાળા 8 ભાવ લેના. તો એ દિખતા નહીં આગે, બંબુ ખુલ્લા હૈ, બંબુ ખુલ્લા હૈ ને ભાવ કા અંત હૈ. સિદ્ધ પર્યાય વર્તમાન મેં દિખાઈ દેતી હૈ. 4 ઇંચ આગે ખુલ્લા હૈ, ખુલ્લા યાને ભાવ ઉસમેં ગતિ નહીં હૈ, સિદ્ધ ગતિ હો ગઈ, સિદ્ધ પરમાત્મા હો ગયા, નિર્માનંદ પર્યાય મેં હો ગયા પ્રગટ. સમજમાં આયા? મગર એ બાત ઇધર ક્યા હૈ કે તેરી સિદ્ધ પર્યાય હોને વાલી હૈ ઉસકો ભી તું મત દેખ, બંધ કર દે. હોને વાલી તેરી પર્યાય કો ભી લક્ષ્મે છોડ દે. અભી જાનને જેસી ચીજ નહીં હૈ, અપની પર્યાય ભી જાનને જેસી નહીં હૈ, અપના દ્રવ્ય સ્વભાવ જાનને જેસા. જ્ઞાયક કો દેખ, બાદ મેં અનુભવ હોને કે બાદ પર્યાય કા જ્ઞાન હોતા હૈ. મેં છૂટ દઉંગા કે પર્યાય કો ભી જાન, બાદ દ્રવ્ય પર્યાય કો ભી જાન પ્રમાણ. પેલા નિશ્ચય નહીં, બાદ મેં વ્યવહાર, બાદ મેં નિશ્ચય ઓર વ્યવહાર, સમૂલ પરિણામ પ્રમાણ કો દેખ, પ્રમાણ સે દ્રવ્ય પર્યાય કો દેખ. સબ 3 બાત હૈ ઇસમે, એ ગાથા મેં 3 બાત કિયા કે મારે સિદ્ધ પર્યાય થવાની છે. કે છે સમયસારમાં છે ને, ત્યાં સર્વ સિદ્ધોને જ્ઞાનની પર્યાયમાં થાય છે સમયસારમાં. અહીં કહે છે ભગવાન, સર્વ સિદ્ધોને જાણનારી જે પર્યાય, તે પર્યાયને જોવાની પર્યાય આંખ બંધ કરી દે અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે ને જોનારી ચક્ષુ ખોલતું, ઓલી આંખ બંધ કરી દે અને ઓલી આંખ
ખોલી દે,
ખોલ કે જો તને દેખાશે ભગવાન આત્મા, તને દર્શન થશે ભાઈ. અને એકલા દ્રવ્યાર્થી ચક્ષુ વડે જો, અહો આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડક છે. શું કહીએ, જેવું ઊંડું ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. આવી શકે નહી, જેટલું જ્ઞાનમાં આવે એટલું વાણીમાં ના આવી શકે. અનુભવની વાત વાણીમાં ઈશારા રૂપે આવે. વાણી તો જળ અચેતન દુશ્મન છે. આ સજ્જનની વાત કેટલી કરી શકે, ઈશારાથી સમજાવે છે જ્ઞાની વખતે. ભાઈ બીજા કોઈ એમ અભિમાન કરે કે આ અમને આવડે છે, અમે આ વાંચ્યું છે, તો ગર્વ ઉતરી જાય. હું કહે છે ભાઈ તારી પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે, તારા જે પરિણામ થાય છે એ પરિણામનું લક્ષ છોડી દે. એ પરિણામ વ્યવહારની નો વિષય છે. વ્યવહાર નહીંના વિષયને જાણવામાં રોકાતા, ભેદને જાણવામાં રોકાતા રાગી પ્રાણીને વિકલ્પ નામ રાગની ઉત્પત્તિ અને ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થયા વિના રહેશે નહીં. ને એ ભાવમાં તારો આત્મા ઢંકાઈ જશે, તારો આત્મા જણાશે નહીં. આ દ્રવ્ય અને પર્યાયી વાત ચાલે છે. અને બારની આંખ તો ત્રણ આંખ તો છે જ નહીં, બે જ આંખ છે. સામાન્ય ને વિશેષ બે ભાવ છે આત્મામાં, એને જોનારા બે ચક્ષુ, એક દ્રવ્યાર્થિક નહીં અને એક પર્યાર્થિક નહીં. એમાં તારા પરિણામને જોવાનું બંધ કરી દે. પરને જોવાની તો વાત છે નહીં, પ્રમાણની બાર જાતમાં અને પ્રમાણમાં અટકીશમાં. પ્રમાણ સે બાર જાના નહીં ને પ્રમાણ મેં અટકના નહીં. પ્રમાણ કી બાર જાના નહીં ઇસકા ક્યા હૈ કે અપના આત્મા જો દ્રવ્ય પર્યાય સ્વરૂપ હૈ, ઇસકે અલાવા બહાર પર કો જાણને કા બંધ કરી દે. આ હા હા, તેરે કો કુછ ફાયદા હોગા નહીં. અભી પ્રમાણ જ્ઞાન કા વિષય દ્રવ્ય પર્યાય, પ્રમાણ જ્ઞાન કા વિષય કો જો જ્ઞાન વિષય કરતા હૈ તો ભી આત્મા કા અનુભવ નહીં હોતા હૈ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ જો વસ્તુ હૈ, ઉત્પાદ એ ધ્રુવતમ સત હૈ, જો ગુણ પર્યાય દ્રવ્યમય, એસા પ્રમાણ જ્ઞાન કા વિષય મેં જો જ્ઞાન રૂપતા હૈ તો ભી આત્મા કા દર્શન હોતા નહીં. અભી પ્રમાણ જ્ઞાન કા વિષય જો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાંથી પર્યાયનું જાણવાનું લક્ષ્ય છોડી દે. પરિણામને જાણવાનું લક્ષ્ય છોડી દે. પરિણામ દ્રવ્યને જાણશે એવા પરિણામને પણ જાણવાનું છોડી દે ત્યારે પરિણામ દ્રવ્યને જાણશે. પરિણામને જાણવાનું છોડી દે એટલે જે પરિણામ દ્રવ્યને હમણાં જાણશે એવા પરિણામને જાણવાનું તું છોડીશ ત્યારે પરિણામ દ્રવ્યને જાણશે. કહે છે ભાઈ તારી પર્યાય ને જોવાની આંખ તો બંધ કરી દે, છતાં જોવાનું રહેશે, આંધળો નહીં થાય. પોતાના પરિણામને જાણવાનું જયારે બંધ થશે ત્યારે આત્માને જાણનારું જ્ઞાન, અંદરનું જ્ઞાન, અંતરંગ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. ઇન્દ્રિય જ્ઞાન બંધ થશે. આ ઇન્દ્રિય જ્ઞાન બંધ કરાવે છે, અતિન્દ્રિય જ્ઞાન નથી બંધ કરાવતા. અતિન્દ્રિય જ્ઞાન તો ઉઘરાવે છે. શું કહ્યું, અનાદિની ઈચ્છા દ્રષ્ટિ જીવ છે, એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન થી કાં પરને જાણે અને કાં પોતાના પરિણામને જાણે. હવે કે છે કે જે ઇન્દ્રિય જ્ઞાન પોતાના પરિણામને જાણવા રોકાણું છે એને જાણવાનું જો બંધ કરી દે તો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જશે અને આત્માને જાણનારું અતિન્દ્રિય જ્ઞાન ઉઘરી જશે અને આત્માના દર્શન તેને થશે. થશે ને થશે જો આ વિધિ કહીએ છીએ એમ જો કર અને જો આત્માના દર્શન ન થાય તો અમારી પાસેથી લઈ જાજે, પણ તારે આવવું પડશે નહીં. અમે વિધિ કહીએ છીએ વિધિ અનુભવ થશે, છતાં જોવાનું રહેશે તો ખરું. પર્યાયને જ્યાં જોવાનું સર્વથા બંધ કર્યું એટલે તરત જ તત્ક્ષણ હોય સમય ઇન્દ્રિય જ્ઞાન કા વ્યય અને અતિન્દ્રિય જ્ઞાન કા ઉત્પાદો ધ્રુવ કા દર્શન, ધ્રુવ પરમાત્મા ના દર્શન થાય. સર્વથા બંધ કર્યું એટલે તરત જ તત્ક્ષણ હોય સમય દ્રવ્ય ને જોવાનું જ્ઞાન ઉભર્યું એટલે ભગવાન જ્ઞાનાનંદ ચિદાનંદ જે આત્મા અંદર વિરાજમાન છે, જે પુનપાપ થી ભિન્ન ને કર્મ ને નો કર્મ થી પણ રહી છે, એવો સમયસાર નામ શુદ્ધાત્મા અંદર માં બધાની પાસે વિરાજમાન છે. એ પરિણામ ને જોવાનું જ્યાં બંધ કર્યું, ભેદ ને જોવાનું બંધ કર્યું, ત્યાં અભેદ એ જ્ઞાન માં અભેદ થઈને જણાશે. એ પર્યાય ને જાણવા રોકાતો તો ત્યાં સુધી પરિણામ રાગ થી અભેદ થી ને જણાતા હતા. હવે પરિણામ ને જોવાનું બંધ થયું, ત્યાં જ્ઞાન ઉપયોગ અભેદ તરફ જ્યાં ગયો, તો એ અભેદ થઈને અભેદ ને જાણે છે. એ અભેદ થી પરિણામ ભેદરૂપ થઈને અભેદ ને જાણતો નથી. મારી જ્ઞાન ની પર્યાય માં અભેદ આત્મા જણાય છે, એવો જો ભેદ છે તો અનુભવ નહીં થાય. પરિણામ માં પર્યાય જણાય છે તો અનુભવ નો થાય, પણ પર્યાય માં જ્ઞાયક જણાય છે, શુદ્ધ જ્ઞાન માં જ્ઞાયક જણાય છે, ત્યાં સુધી પણ અનુભવ ન થાય. પણ એ પરિણામ આત્માની સન્મુખ એવા થાય છે, અભેદ ની સન્મુખ, કે પરિણામ પણ અભેદ થઈને અભેદ ને જાણે છે. એકાકાર લીન થઈ જાય પરિણામ અંદર માં, ત્યારે અભેદ
પર્યાય કો સમર્પણ કરને કે લીએ તૈયાર હો જાતા
હો જાતા હૈ
હોઈ જાતા ઉસમે
પર્યાય હો જાતા હૈ કે તું હી આત્મા હૈ મે આત્મા ની તું હી આત્મા હૈ જ્ઞાયક કો કહેતે પર્યાય કે તું હી પરમાત્મા હૈ મે તેરા દર્શન કરને કે લીએ આયા હું તો ભગવાન કહેતે આવ આવ દર્શન કર દર્શન કર દર્શન કર તેરે કો તૃપ્તિ હો જાયેગા આનંદ આયેગા તો પર્યાય અંદર મેં આકર અભેદ હો જાતી હૈ. તો અભેદ મેં જેસે દ્રષ્ટિ કા વિષય હૈ અભેદ ઉસમે ગૌણ ભેદ દિખાઈ નહીં દેતા હૈ ઓર જબ સ્વગ નહીં જાનને મેં આતા હૈ તો પર્યાય કા ભેદ દિખાઈ દેતા
યે
જ્ઞાન જ્ઞેય ઓર જ્ઞાતા એક રૂપ જાનને મેં આતા હૈ ઇસકા નામ સ્વગે હૈ. જૈસે અભેદ સામાન્ય આત્મા જો ધ્રુવ ધ્યેય હૈ ઉસમે ગુણભેદ નહીં હૈ એમાં ગુણભેદ દેખાતો નથી. હવે પરિણામ ઉપયોગ જ્યાં આત્માની સન્મુખ થાય છે અને પરિણામ એમાં લીન થઈને આત્માને અનુભવે છે ત્યારે એ જ્ઞેયમાં પર્યાય નો ભેદ દેખાતો, ધ્યેયમાં ગુણભેદ નથી અને સ્વજ્ઞેયમાં પર્યાય નો ભેદ દેખાતો નથી, એને આત્માનો અનુભવ કહેવામાં આવે છે. ત્યાં રાગની વિકલ્પની બિલકુલ ઉત્પત્તિ થતી નથી. એટલે તરત જ દ્રવ્ય ને જોવાનું જ્ઞાન ઉભર્યું. અહીંયા તો આત્માના દર્શન ની વાત ચાલે છે, બીજી કઈ વાત નથી. સંતો તો આત્માના દર્શન ની વાત, એક ક્રિયા છે આત્માને જાણવાની ક્રિયા, આત્માને ઠરવાની ક્રિયા, આત્માને જાણવાની ક્રિયા અને આત્માને પ્રતીતમાં શ્રદ્ધામાં લેવાની ક્રિયા અને વધારે તો આત્મામાં ઠરવાની ક્રિયા. સંતો નો આ ઉપદેશ છે, બાકી ઠરાય નહીં ત્યારે ગુરુસ્થાન ની પરિપાટી પ્રમાણે એને હે બુદ્ધિ શુભ ભાવ આવે છે. પણ એમાં એનું લક્ષ્ય કે હા ભગવાન આત્મા નું લક્ષ્ય કરી એને જાણવું ને જાણવા રોકાઈ જવું ને બહાર નીકળવું નહીં તો બે ઘડી માં કેવું જ્ઞાન. હા એવી આ ક્રિયા છે, કરી તો જો. હું અભિમાન કરી રહ્યો છું કે આમ કરું આમ કરું કેમ કરું, એ બધું તારું મિથ્યા જ્ઞાન છે, ભવમાં રખડવાનું કારણ થશે. કરો સત્ય પુરુષાર્થ, શ્રીમદ વાક્ય છે, કરો સત્ય સત્ય પુરુષાર્થ. એટલે જે ઉપયોગ બહિર્મુખ છે એ ઉપયોગ અંદરમાં વળે અને વળવામાં આત્મબળ એને ટેકો આપે અને ઉપયોગ બળવાન થતો અભેદ થઈ જાય, આ એનું નામ પુરુષાર્થ છે. બાકી વધુ સમજાજે હું ઉપયોગ આત્માની સન્મુખ થાય ને ત્યારે એક આત્મામાં વીર્ય નામની શક્તિ છે, આત્મામાં આત્મબળ, આત્મબળ એ સ્વભાવ છે, વીર્ય નામનો આત્મામાં ગુણ છે, એ ગુણ છે એ પર્યાયમાં પણ વ્યાપે છે, તો પર્યાયમાં પણ બળ આવે છે કે આત્માની સન્મુખ થઈને અભે થઈ જાય. પ્રત્યેક પર્યાય માં પોતાનું બળ રહેલું છે. આ પુરુષાર્થ, પુરુષાર્થ ની વ્યાખ્યા આત્મા ની સન્મુખ થઈ અને આત્માના દર્શન કરવા, એનું નામ પુરુષાર્થ છે. બાકી તો બધો મિથ્યા પુરુષાર્થ, સંસાર ફળે. આ પોતાના પુરુષાર્થ ફળે ઉગ્યું છે હો, તો તે ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, કિરિયનપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એ જીવ સામાન્યને અવલોકનારા, આ એ જે સામાન્ય તત્વ છે તે એની પર્યાયમાં છે, એના વિશેષમાં છે. જળ કર્મમાં, દેહમાં કે પરમાં તો નથી, છે નહીં. સોનું સોનાના પરિણામમાં છે, પરિણામની મધ્યમાં સોનું છે, પણ પરિણામ છે તે સોનું નથી ને સોનું તે પરિણામ નથી, કેમ કે પરિણામ નાશવાન છે ને સોનું અવિનાશી છે. હવે જે પરિણામમાં સોનું છે એ કહે છે કે માતા બેન દીકરી જયારે સોનું લેવા જાય દાગીનો, ત્યારે પરિણામ ને જુએ છે, ઘાટ ને જુએ છે, પર્યાય ને જુએ છે, અને સોની કેને જુએ છે, સોના ને જુએ. એક દ્રષ્ટાંત એવો બન્યો કે 10,000 રૂપિયા નો હાર લઈ આવ્યા બેન, 10,000 રૂપિયા, 9,000 રૂપિયા સોનાના અને 1,000 રૂપિયા મજૂરી, બિલ આપ્યું 10,000 રૂપિયા. 6 મહિના થયા તો ઘાટ તો બદલા કરે છે, ઘાટ તો ફેરફાર થાય છે. તો સ્ત્રી પતિને કહે છે કે મારે આ હાર તો હવે ઘાટ જૂનો થઈ ગયો છે, મારે બદલાવવો છે. કે ભલે બદલાયો, કે સોનીએ લખી દીધું તો પૈસા પાછા હું તમને આપીશ. તો સોની પાસે જાય છે કે ભાઈ આ હાર તમારો લીધો હતો, હવે મારે બીજો દાગીનો કરાવવો છે, તો તમે હાર પાછો લઈ લો. વાંચ્યું 9,000 સોનાના, 1,000 ઘાટના, કે ભલે 9,000 રૂપિયા લઈ જાઓ. અરે આમાં 10,000 રૂપિયા છે ને, કે ઘાટ ના પૈસા અમે આપતા નથી. ઘાટ ને જોનારો રાગદ્વેષ કરે છે અને દ્રવ્ય ને જોનારો રાગદ્વેષ કરતો નથી. તમને આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ, તમારી નજર ઘાટ ઉપર છે. સોની કે છે અમારી નજર તો સોના ઉપર, અમે તો સોના ની કિંમત આપીએ છીએ, ઘાટ ની કિંમત અમે આપતા નથી. દાખલો સમજાણો હે એમ. એમ જ્ઞાનીઓ કહે છે કે બંધ મોક્ષ ની પર્યાય ની પર્યાય નું અમારે લક્ષ નથી, પર્યાય નાશવાન છે, અમે એની કિંમત આપતા નથી. કેમ કે જો મોક્ષ પર્યાય પર્યાય પ્રત્યે લક્ષ કરું તો રાગ થાય, અને બંધ પ્રત્યે લક્ષ કરું તો દ્વેષ થાય. પર્યાય પ્રત્યે રાગ અને દ્વેષ નું બંધ ઉભું થાય છે, માટે પર્યાય ને જોવાનું બંધ કરી સામ્ય ભાવ પ્રગટ કરવા માટે હું નાયક ને જાઉં છું. તો સામ્ય ભાવ પ્રગટ, પર્યાય ના લક્ષે વિષમભાવ પ્રગટ થાય છે રાગદ્વેષ ના, અને દ્રવ્ય ના લક્ષે દ્રવ્યમાં ચિત્ર વિચિત્રતા નથી, એકરૂપતા છે. તો એકરૂપ ને જુએ છે તો એને સામ્ય ભાવ પ્રગટ થાય છે. માટે પર્યાય ને જાણવાનું બંધ કરી દે, બંધ મોક્ષ ના પરિણામ ને જાણવાનું બંધ કરી દે. બંધ મોક્ષ ના પરિણામ છે, બંધ ના પરિણામ પણ છે ને મોક્ષ ના પરિણામ પણ થાય છે, પરિણામ થાય છે પણ પરિણામ નું લક્ષ છોડી દે. અને બંધ મોક્તિ રહી ભગવાન જ્ઞાન આનંદ આત્માને જો હમણાં ભજન માં આવ્યું તો બંધ મોક્તિ રહી આત્મા છે. અરે જ્ઞાયક પરને જાણે છે ને જ્ઞાયક નાયક ને જાણે છે, એ પણ નહીં ભક્ત છે. હમણાં આવ્યું તું ભજન માં, આ તત્વ થી ભરેલું એનું ભજન, તત્વ થી ભરેલું હોય. શું કે છે, આ પોતાના પુરુષાર્થ વડે ઉઘડ્યું છે હો, તો તે ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિરિયનપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા, પર્યાયમાં દ્રવ્ય છે, સોનું છે, સોનું એ એરણમાં નથી, સોનું સોની પાસે નથી, સોનું દુકાનમાં નથી. સોનું ક્યાં છે, દુકાનમાં છે સોનું? સોનું સોનાના પરિણામમાં છે, સોનું લોઢા ના પરિણામ માં નથી, સોનું ચાંદી ના પરિણામ માં સોનું હોય. સોનું સોના ના પરિણામ ની મધ્ય માં એ સોનું રહેલું છે એમ આચાર્ય મહારાજ કહે છે. કે ચાર ગતિ ની પર્યાય ને પાંચમી અપર ગતિ સિદ્ધ ની પર્યાય, એ પર્યાયો ના વિશેષો, એ વિશેષો ની મધ્ય માં ભગવાન સામાન્ય આત્મા રહેલો છે. એ વિશેષ માં રહેલો સામાન્ય તત્વ કે જયારે વિશેષ પર્યાય નું લક્ષ છોડી દે છે ત્યારે સામાન્ય નું અવલોકન થાય છે અને વિશેષ નું અવલોકન થતું. વિશેષ માં સામાન્ય હોવા છતાં સામાન્ય ઉપર દ્રષ્ટિ પડતા વિશેષ દેખાતું નથી. વિશેષ મે સામાન્ય હોને પર ભી જબ વિશેષ કો દેખના બંધ કરતા હૈ તબ વિશેષ મે રહા હુઆ એક હી લા સામાન્ય દ્રષ્ટિ ગોચર રહેતા હૈ. क्यों के सामान्य में विशेष का अभाव है. विशेष अभूतार्थ होने से सामान्य की दृष्टि देने से विशेष दिखाई देता नहीं है, क्योंकि विशेष पर्याय द्रव्य में है. अभूतार्थ होने से सामान्य का दर्शन हो जाता है, लग भी जाता है सारा. कोई ने लागे कि आ धर्म आटलो बधो अघरो भाई, पण धर्म तो जे रीते थतो होय ए रीते थाय. બાકી શીરો હલવો તો જે રીતે થતો હોય, લોટને ઘીમાં શેકવો જોઈએ પહેલા અને પછી ગોળ કે સાકરના પાણી નાખીને બનાવે તો શીરો થાય. એમાં ઘી બહુ મોંઘું થઈ ગયું, 50 રૂપિયા કિલો. હવે બેનને કે ઘરમાં કે શીરો બનાવો તો કે ભાઈ ઘી બહુ મોંઘું થઈ ગયું છે, આજે ઘીમાં શેકવાને બદલે પાણીમાં લોટ, આખર તો શેકવો છે ને લોટ, પાણીમાં શેકી અને પછી જાતું વળતું જરા ઘી નાખીને ગોળ નું પાણી નાખી દેશું. લોપરીમાં પણ કામ આવે જે પોટીસ. જે વિધિએ ધર્મ થતો એ વિધિએ ત્રણેય કાળમાં હતા. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થનો મોક્ષનો માર્ગ એક જ હોઈ શકે. આમ પણ મોક્ષ માર્ગ કહેવાય ને, આને મોક્ષ કેમ છે નહીં? આત્માને આશ્રય, આત્માનું જ્ઞાન ને ભાન ને ઠરતા એ આચરણ કરતા મુક્ત થઈ જાય. એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા છે તો વિશેષમાં સામાન્ય, વિશેષની બહાર સામાન્ય નથી. છે તો નવ તત્વમાં આત્મા, નવ તત્વની બહાર. ખાણમાંથી સોનું નીકળે ને ત્યારે સુવર્ણ પાષાણમાં સુવર્ણ છે, અંધ પાષાણમાં સુવર્ણ નથી. આ પથરા છે ને પથરા, એ પથરાને અંધ પાષાણ કહેવાય. એમાં સોનાની રચકણ મળે નહીં, પણ ખાણમાંથી જે નીકળે છે પથ્થર જે મિશ્રિત, એને સુવર્ણ પાષાણ કહેવામાં આવે. એમાં સોનું રહેલું છે. એમ નવ તત્વમાં ભગવાન આત્મા રહેલો છે, પણ નવ તત્વ રૂપે થતો નથી. વિશેષમાં રહેવા છતાં સામાન્ય વિશેષ રૂપે થતું નથી અને વિશેષ સામાન્ય રૂપે થતું નથી. વિશેષમાં સામાન્ય હોવા છતાં સામાન્ય પોતાનું સામાન્ય પણ છોડી અને જો વિશેષમાં જાય તો વિશેષના નાશે સામાન્યનો નાશ, પણ એમ તો કોઈ કાળે આત્માનો નાશ થવાનો નથી. માટે વિશેષમાં પર્યાયમાં હોવા છતાં પણ, જેમ સોનું પર્યાયમાં એના ઘાટમાં હોવા છતાં ઘાટનો નાશ થવા છતાં સોનાનો નાશ થતો નથી નથી. તેથી સોનું તે સોનું છે ને ઘાટ તે ઘાટ છે, દ્રવ્ય તે દ્રવ્ય છે ને પર્યાય તે પર્યાય. આ પર્યાયનો નાશ થાય તો આત્માનો નાશ થતો હશે? આ મનુષ્ય પર્યાય તો નાશ થાય છે એ તો આત્માનો નાશ થાય, પણ આ પર્યાયમાં રહેલો છે ને, ચાર પર્યાયમાં વિશેષમાં સામાન્ય રહેલું છે એમ લખ્યું ને. મનુષ્ય પર્યાયમાં સામાન્ય આત્મા રહેલો છે, છતાં પણ સામાન્ય સામાન્ય રૂપે છે, મનુષ્યની પર્યાય રૂપે થતો, કેમ કે મનુષ્યની પર્યાય તો નાશવાન છે અને તો બાળી નાખશે ભેગા થઈને, લાકડા ભેગા કરી નાખશે, રાખ થઈ જશે. અરે એ તો ઠીક, પણ વિશેષ ગતિની જે પર્યાય ઉદય ભાવ છે એમાં એ વિશેષમાં સામાન્ય હોવા છતાં સામાન્ય ઉદય ભાવે થતું, પારિણામિક ભાવે ઉદય ભાવે થતું નથી. કેમ? ઉદય ભાવનો નાશ થઈ જાય અને પારિણામિક ભાવ એમને છે. થોડોક અભ્યાસ હોય તો મજા આવે એવું છે અભ્યાસી જીવને, થોડોક અભ્યાસ તો જોઈએ. આ ભાઈ કપડા નો અભ્યાસ બહુ કરે, ક્યાંથી કપડા લેવા ને શું ભાવે લેવા ને ક્યાંથી સસ્તું પડે ને પછી ખર્ચ ચડાવે ને જગા ચડાવે ને નફો ચડાવે અને પછી માથે મારકો મારે કે આટલા ભાવે વેચીએ તો આટલો નફો થાય. હવે એ અભ્યાસ કરે, હું આ અભ્યાસ કઈ કરતો નથી, હવે કરવા જેવો એ. સામાન્ય ને અવલોકનારા ભાષા જોઈ, પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને વિશેષ અનેક રૂપે છે અને સામાન્ય
એક રૂપ,
વિશેષ નાશવાન છે સામાન્ય અવિનાશ છે, વિશેષ અનિત્ય છે સામાન્ય. વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને એક, ઓલામાં પાંચ છે ને વિશેષોમાં, પાંચ પ્રકાર કયા? ચાર ગતિ ને સિદ્ધ ગતિ, અનેક પણ થઈ ગયું, પાંચ એટલે અનેક, અનેકમાં એક છે, અનેકમાં એક, એક પણ એ રહેલો છે, એક અનેક પણ થતો નથી, અનેક એક પણ થતું નથી. આ ઉંદરે પર્યાય સ્વરૂપ વસ્તુ છે. આ તો તત્વાર સૂત્ર ભણી જાય પણ શું આ દ્રવ્ય ને શું પર્યાય. આગમ પછી અધ્યાત્મ માં આવવું જોઈએ અને પછી અધ્યાત્મ ને આગમ એને અવિરોધ પણ અનુભવ થાય, પરસ્પર વિરોધ નથી, બે જીનવાણી છે, તત્વાર સૂત્ર ને સમયસર પરસ્પર પુષ્ટિકારક છે, પરસ્પર બે ને અરસપરસ પુષ્ટિકારક છે. પર્યાયો સ્વરૂપ વિશેષમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા, એટલે કે પર્યાયો પાંચ છે અને છતાં એક જીવ સામાન્ય પાંચોમાં પાંચેમાં રહેલો છે. અન્વય રૂપે દેવ પર્યાયમાં પણ આત્મા, મનુષ્ય પર્યાયમાં થાય ત્યારે પણ આત્મા તો તેનો તે છે, પરિણામ પલટે છે, દ્રવ્ય તો તેનું તે રહે છે,
બરાબર.
પરિણામ પલટ થવા છતાં દ્રવ્ય પલટતું, પર્યાય પલટે પણ જીવ પલટે નહીં. આ શું જીવ ને શું પર્યાય કઈ ખબર ન પડે. અને આમ જો તો પાંચમાં પૂછાય બધા એની સલાહ લેવા જાય, વાંધો પડે તો એને મધ્યસ્થી તરીકે પણ મૂકે, પણ શું આ દ્રવ્ય ને શું પર્યાય એમાં મીંડું, એમાં કઈ ખબર પડે. એ પંડિતો નું કામ છે, અરે પંડિતો નું નથી, આત્મા નું કામ છે. તું આત્મા છો કે નહીં? મૂળ તો એને રુચિ નથી, સમજવાની એને રુચિ નથી, એટલે કે એ તો પંડિતો જાણે. ઉત્પાદે ધ્રુવ ને ગુણ પર્યાય વસ્ત્ર, આપણે શું કામ એ દ્રવ્ય ને પર્યાય ને નિત્ય ને વ્યવહાર ને અજ્ઞેય ને જ્ઞાન ને જ્ઞાતા ને એ બધું શું ભેદ ને અભેદ ને. આપણે કરતા હોય કરો ને સંસારમાં મરો, એમાં જીવવાનું નથી, જીવન ચાલ્યું જાય છે. એક જીવ સામાન્ય ને અવલોકનારા, એટલે કે પર્યાયો પાંચ છે અને છતાં એક જીવ સામાન્ય પાંચેમાં રહેલો છે, બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે નહીં. શું કે છે? પોતાના પરિણામમાં પોતાનો આત્મા રહેલો છે, પણ પોતાના પરિણામમાં બીજી ચીજ નથી. પરિણામમાં, પરિણામ જે પાંચ છે એમાં હીરા નથી રહેલા, એમાં ચૈતન્ય રો રહેલો છે. એમાં પાંચ પર્યાયમાં દેહ નથી, મન નથી, વાણી નથી, મોટર નથી, બંગલા નથી, પણ એ પાંચ પર્યાયમાં ભગવાન આત્મા તો રહેલો છે. છતાં એક જીવ સામાન્ય પાંચેમાં, બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે જ નહીં. પર્યાયમાં બીજી વસ્તુ નથી તો પર્યાયમાં શું છે? એક નાય ભગવાન આત્મા ઉપયોગમાં છે, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગ, ઉપયોગમાં રાગ નથી તો તારા મકાન ને બંગલા એ તો ક્યાંય ના ક્યાંય. એનો ધણી તો પૂતગલ છે, એનો ધણી કઈ આત્મા પાત્મા નથી. લોકો કહે ઉપયોગમાં આત્મા છે, એ પર્યાયમાં આત્મા છે, ઉપયોગમાં આત્મા છે, પણ ઉપયોગમાં રાગ નથી, ઉપયોગમાં દેહ નથી. જાણવાની ક્રિયામાં આત્મા રહેલો છે, એ જાણવાની ક્રિયાને બંધ કરી દે અને જેમાં નાયક જણાય છે એને જાણી લે. નાયક તે હું છું, બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે નહીં. તેથી દેવ ગુરુ શાસ્ત્ર તથા સિદ્ધો ને પણ આહા એ ગૌણ કરી નાખ્યા, એને જોવાનું બંધ કરી દે. દેવ શાસ્ત્ર ગુરુ છે, પરમેશ્વરી છે, પણ એનું લક્ષ છોડી અને તું આત્માનું લક્ષ એમ પંચ પરમેશ્વરી ફરમાવે છે. પંચ પરમેશ્વરી ફરમાવે છે કે તું મારા સામે જો, માં તું તારા સામે જો. ખરેખર તો તું પોતે નિશ્ચયથી પંચ પરમેશ્વરી સ્વરૂપ છો, કેમ કે એ તારી પાંચ પર્યાય તારામાં રહેલી છે. એ પર્યાય ને જોવાનું બંધ કરી દેજો. ઓલી પાંચ પર્યાય ને જોવાનું બંધ કર. તારામાં જે પાંચ પર્યાય થવાની છે એને જોવાનું બંધ કર. ને એક નાયક ને જો પાંચે પદ આત્મા માં છે, એમ શાસ્ત્ર માં આવે છે. આત્માની સ્વાધ્યાય છે, એ કથા નથી, આત્મકથા ધર્મ કથા ચાલે છે. લલિતાબેને ભાગીશાળી કે આવી એના બંગલામાં શુદ્ધાત્માની વાત. આ વાત ક્યાં છે? તેથી દેવગુરુ શાસ્ત્ર તથા સિદ્ધોને પણ કાઢી નાખ્યા. ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા સોનું એના ઘાટમાં છે. સોનું તેજરીમાં નથી. સોનું તેજરીમાં હોય? હીરો વીટીમાં હોય? હીરો વીટીમાં ન હોય? હીરો એની ચમકમાં છે. અને ચમકને જોવાનું બંધ કરીને સામાન્યને જો.
આ હીરો દેખાવે બધી તો કરે.
વીટીમાં જડેલો હોય છે ને હીરો? હીરો વીટીમાં નથી. અને હીરો જે સામાન્ય છે એની અવસ્થા જે ચકમક ચકમક થાય છે નાશવાન, એમાં પણ હીરો
સામાન્ય સામે જો.
વિશેષમાં હીરો છે પણ વિશેષ ને ન જોતા સામાન્ય જોઈ લે.
દર્શન આપવા ભગવાન તૈયાર છે.
સદા દર્શન દેતે હો, સદા દર્શન દેતે, પણ ઓળો દર્શન લેતો નથી, સામે જોતો નથી. દારૂડિયો હોય એ ઘરની સામે ન જોવે. એ મોરપી મદિરાનું પાન પીધેલું છે, આમ જોયા કરે, આમ જોવે છે. હવે ક્યાં ક્યાં છે તારું કાંઈ? કે મારા હગાવાલા, હગાવાલા અંદર છે. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એ બધા તારા કુટુંબી છે અંદરમાં, એની સામે જો ને. પણ એ દારૂડિયો મોરપી મદિરા પીધી છે, પોતાના ગુણ અને ગુણી સામે જોતો નથી. ગુણ ને જોતો નથી ને ગુણી ને પણ જોતો નથી. તો ગુણ પ્રગટ થતો નથી પણ દોષ પ્રગટ થાય છે. મિથ્યાતો નો અલૌકિક કુંદકુંદ આચાર્ય ભગવાન ની વાત, પ્રવર્તન સાર, દિવ્ય ધ્વનિ નો સાર છે. આ સારમાં સારી છે કે તારા પરિણામ નું લક્ષ છોડી દે અને તારા દ્રેય સ્વભાવ ની સામે જો. આહા, તને આનંદ આવશે, તને ભગવાન ના દર્શન થશે, તને સમ્યક દર્શન થશે, સમ્યક જ્ઞાન થશે. એમાં ઠરી તો ચારિત્ર પણ પ્રગટ થશે. એ વિતરાગી સંતો વિતરાગ થવાની વાત કરે છે. રાગ કરો, જેને રાગ છોડ્યો એ રાગ કરવાનો ઉદ્દેશ આપે. શાંતિભાઈજી, પરમાત્મા વિતરાગ હો ગયા તો દિવ્ય ધ્વનિ છૂટી. તો જેને મોહ રાગ દ્વેષ નો ત્યાગ કર્યો અને પરમાત્મા થયા, તો બીજાને એમ કે તમે રાગ કરો? અરે એમ કે છે કે રાગ ને જાણવાનું બંધ કરી અને જ્ઞાનાનંદ પરમાત્મા ને જાણ. અમે પણ અમારા આત્માને જાણતા પરમાત્મા થયા છે અને તું પણ તારા પરિણામને જાણવાનું બંધ કરી દે અને તારા પરમાત્માને જો તો પર્યાયમાં પરમાત્મા થઈ જાય.
બરાબર, હા હા હા. પરમાત્મા બનવાની વિધિ બતાવી.
બતાવી જે અરિહંત થયા ને, જે જે રીતે અરિહંત થાય ને એ જ રીતે વાણીમાં ઉપદેશ આપે, બીજો ઉપદેશ
ના આપે.
આફ્રિકામાં એક ભાઈ ગયા, અહીંયા જરા બે પૈસા એને મળ્યા, બે પૈસા. પછી ગામડામાંથી એના કુટુંબીજનને કાગળ લખીને બોલાવે છે કે તમે આવો, તમારી ટિકિટના પૈસા આપું છું, દુકાન પણ લઈ દઈશ અને લાઈન ઉપર તમને ચડાવી દઈશ. હવે જે સુખી થયા 65%, એના કુટુંબીને બોલાવે તો એને ખોટો રસ્તો બતાવે, એને માર્ગદર્શન આપે કે નહીં? સાચું. હે, એમ અરિહંત પરમાત્મા થયા, ફરમાવે છે કે અમે અરિહંત થયા, તમે બધા અરિહંત થઈ જાઓ, તમે બધા પરમાત્મા થઈ જાઓ, તમે સંસારમાં રખડો. આહા, એ કેમ ગમે અમને? અને એ તો આત્માનો ઉપદેશ આપે છે કે તમે આત્માને જાણો, આત્માનું સંધાન કરો અને આત્મામાં ઠરો. અમે જે વિધિએ પરમાત્મા થયા એ જ વિધિએ બધા પરમાત્મા થઈ શકે છે, એ વિધિ કઈ જુદી હોતી નથી. પંચમ કાળમાં બીજી વિધિ ને ચોથા કાળમાં બીજી વિધિ એમ હોય શકે નહીં. આત્માનું સિદ્ધાંત, આત્માનું જ્ઞાન ને આત્માનું આચરણ, પેલા દર્શન આચરણ અને પછી ચારિત્રનું આચરણ, આચરણના બે પ્રકાર છે. જ્ઞાન આચરણ આપણે ગૌણ કરીએ છીએ, દર્શનનું આચરણ અને ચારિત્રનું આચરણ, આચરણના બે પ્રકાર છે. એમાં ક્રમ રહે છે, એમાં ક્રમ રહે છે. પેલા દર્શન આચરણ થાય છે, આત્માનું ભાન થાય છે, આત્માનું સિદ્ધાંત થાય છે કે હું તો જાણનાર જાણનાર જાણનાર. પ્રભુ મેં જ્ઞાય કરું કેવળ જાણનાર, આ કેવળ જાણનાર છું, તો હું કઈ જગતનું કરનાર નથી, દેહ મન વાણી નું કરનાર નહીં, કુટુંબ નું કરનાર નહીં, થાય ને જાણું. થાય ને આ બંગલામાં ફર્નિચર ફરે, આગું પાછું થાય ને જાણું, પણ હું કઈ કરનાર નથી. આહા, જાણનાર ના પક્ષમાં, જ્ઞાતા ના પક્ષમાં આવે તો કરતા બુદ્ધિ છૂટી જાય. બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે નહીં, એક જીવ સામાન્ય અવલોકનારા એમ વાત છે, તો ત્યાં એ અવલોકનારી જાણનારી પર્યાય તો રહી, આત્માને જાણનાર ઉપયોગ શુદ્ધ ઉપયોગ રહ્યો. પેલા ઉપયોગ હતો અને પછી શુદ્ધ ઉપયોગ થયો, એ શુદ્ધ ઉપયોગ તો રહ્યો, શુદ્ધ ઉપયોગ તો રહ્યો, અને એ શુદ્ધ ઉપયોગમાં ભગવાન આત્માના દર્શન થાય છે. ભગવાન આત્માના દર્શન કરવા માટે રાગ સાધન નથી, ઇન્દ્રિય જ્ઞાન સાધન નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન સાધન છે. રક્ષક કાલ ઓપરેશન થઈ ગયું, અનાદિકાળથી જીવને પુણ્યની રુચિ છે અને કા શાસ્ત્ર જ્ઞાનની રુચિ, પંડિતને શાસ્ત્ર જ્ઞાનની રુચિ અને સામાન્ય જનને પુણ્યની રુચિ રહી જાય છે, પણ ભગવાન આત્માની રુચિ કરતો નથી. પંડિતો અટક્યા જ્ઞાનના ઉઘાડમાં, ઇન્દ્રિય જ્ઞાનમાં, જે આત્માને પ્રસિદ્ધ નથી કરતું, અને ખરેખર ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને પણ જાણતો નથી, એવા ઇન્દ્રિય જ્ઞાનને છોટી ગયો. આ કે આ શું, આ ભાવિંદ્રિયનો ઓપરેશન શું આ વાત કરે છે? આ રાગનું ઓપરેશન થતાં શ્રદ્ધા સમ્યક થાય છે અને ભાવિંદ્રિયનું ઓપરેશન થતાં શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે, અતિન્દ્રિય જ્ઞાન. બે પ્રકારના ઓપરેશન. જુદી જુદી વાતો સ્વાધ્યાયમાં આવે શું કહે છે કે તે પર્યાયમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા એમ વાત છે, તો ત્યાં એ અવલોકનારી જાણનારી પર્યાય તો રહી, ઉપયોગ તો શુદ્ધ ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ હતો એ શુદ્ધ ઉપયોગ થયો, શુદ્ધ ઉપયોગ તો રહ્યો, શુદ્ધ ઉપયોગ રહ્યો, આત્માએ રહ્યો અને આત્માને જાણનારું જ્ઞાન પણ રહ્યું. શુદ્ધ ઉપયોગ પણ જતો નથી ને એને પ્રસિદ્ધ કરનાર આત્મા પણ જતો નથી, સંવર પણ રહ્યો ને આત્મા રહ્યો, પછી નિર્જરા થઈ તો આત્મા રહ્યો અને મોક્ષ થયો તો પણ મોક્ષ થયો ને આત્મા રહ્યો, મોક્ષ તો થયો અને આત્મા રહ્યો. મોક્ષ થાય ત્યારે આત્મા કઈ નાશ થાય છે? આત્મા તો રહે એવો ને એવો આત્મા. મોક્ષ એટલે પૂર્ણ આનંદ ની અવસ્થા, કેવલ જ્ઞાન ની અવસ્થા. એક સમયમાં સો ને પર પ્રત્યક્ષ લોકાલોક ને કેવલ જ્ઞાન, આ દર્પણ મેં આવ્યો હોય પ્રતિબિંબ કે સમાન લોકાલોક ને જણાય છે ને જાણે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્ય સામાન્ય ને અવલોકે છે એમ વાત છે ભાઈ. આવું કોઈ સાંભળ્યું ન હોય, ભાવભાઈ કહે છે કે આવું સાંભળ્યું નથી. ભાવભાઈ એકરાર કરે છે કે આવું કોઈ સાંભળવામાં આવ્યું નથી. ત્યાં કાંતિભાઈ કહે કે હિંમતભાઈ કહે છે કે વર્ષો વર્ષ હવે પુનામાં આવવું પડશે, લોકોને જિજ્ઞાસા થઈ છે, જિજ્ઞાસા સાંભળવાની થઈ છે. આવું કોઈ દી સાંભળ્યું ન હોય એટલે નવું લાગે, કોઈ દી કાન ઉપર ના આવ્યું હોય એટલે નવી વાત લાગે. પણ એક ની એક વાત વધારે વખત આત્માની જો સાંભળે તો નવી નહીં લાગે, પેલા વિના નવી લાગે. પણ બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનમય છે, જ્ઞાનમય છે, જ્ઞાનમય છે. વારંવાર શબ્દ આવે કે હું તો જ્ઞાનમય છું, હું તો જ્ઞાનમય છું, જ્ઞાનમય છું, ક્યાંય જ્ઞાનમય થઈ જાય છે. શું કહ્યું? હું જ્ઞાનમય છું, ક્યાં જ્ઞાનમય થઈ જાય છે, અજ્ઞાન નો અભાવ થઈ જાય છે. હું જ્ઞાનમય છું, હું રાગમય નહીં, દ્વેષમય નહીં, હું શરીરમય નહીં, હું પૈસા વાળો, હું જ્ઞાનમય છું. મંત્ર ધ્યા એમ જ્ઞાનમય આત્માનું જે ધ્યાન કરે છે એ આત્મા જ્ઞાનમય થઈ જાય છે, અજ્ઞાન નો અભાવ થઈ જાય. એમ વાત છે ભાઈ. આવું કોઈ દી સાંભળ્યું ન હોય એટલે નવું લાગે. પણ આ તો ભગવાન ત્રિલોકનાથ ની વાણી, સર્વજ્ઞ દેવાદી દેવ પરમાત્મા ની વાણી છે, આ કોઈના ઘર ની વાત નથી. અનંત તીર્થંકરો થયા, 24 તીર્થંકર પરમાત્મા, છેલ્લા મહાવીર પ્રભુ થયા, એની વાણીમાં આ વાત આવેલી. ગૌતમ ગંધર્વ ગીરી છે અને એની પરંપરામાં સંતોને આ વાત આવી છે, પોતે અનુભવ કરીને શાસ્ત્ર લખી ગયા છે. તાલપત્ર ઉપર 2000 વર્ષ પહેલા નો તાલપત્ર છે, એમાં આ લખેલા બધા મંત્રો છે. પણ આ તો ભગવાન ત્રિલોકનાથ ની વાણી, આત્માને સ્પર્શી નાખે એવી વાત, આત્માનો અનુભવ થાય એવી અપૂર્વ વાત છે, સાંભળવા મળે ભાગ્યશાળી છે. ચક્રવર્તી ના પુણ્ય કરતા પણ અનંત કરતા અનંત ગણા પુણ્ય વધે ત્યારે કુમકુમ ની વાણી કાન ઉપર આવે. સમજવું જોઈએ કે અત્યારે પુણ્ય નો ભડકો થયો છે, નકર આ વાણી કાન ઉપર આવે નહીં.